એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા શબ્દની ઊંડાણમાં ઉતરવાના છીએ જે આપણે બધાએ સાંભળ્યો છે, પણ સાચું કહું તો કદાચ આપણે એને બરાબર સમજતા નથી.
અને એ શબ્દ છે પ્યુરિટન.
બરાબર. આજે આપણે ફ્રાન્સિસ જે બ્રેમરના પુસ્તક પ્યુરિટનિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનના આધારે આ વિષયની છણાવટ કરીશું. અને જુઓ, જ્યારે હું પ્યુરિટન શબ્દ સાંભળું છું ત્યારે મારા મગજમાં તો સીધા જ કાળા કપડાં પહેરેલા, હંમેશા ગંભીર રહેતા
અને દરેક વાતમાં ના કહેતા લોકોનું ચિત્ર આવે, ખરું ને?
હા, બિલકુલ.
અને એ જ તો સૌથી મોટી ગેરસમજ છે. આ વિષય આજે એટલે મહત્વપૂર્ણ છે કારણ કે આ એક છબી પાછળ એક ખૂબ જ જટિલ અને બૌદ્ધિક આંદોલન છુપાયેલું છે. આ એવા લોકો હતા જેમણે આધુનિક પશ્ચિમી જગત, ખાસ કરીને અમેરિકાના મૂલ્યો અને સમાજને આકાર આપ્યો.
તો આજે આપણે એ ધારણા પાછળના વાસ્તવિક પ્યુરિટન્સને સમજવાનો પ્રયત્ન કરીશું.
ચોક્કસ. એ કાળા કપડાં પાછળના જટિલ વ્યક્તિત્વને.
આ સફર માટે આપણી પાસે લેખક ફ્રાન્સિસ જે બ્રેમર છે, તો એમના વિશે થોડું જણાવશો? એ આ વિષય માટે આટલા યોગ્ય કેમ છે?
ફ્રાન્સિસ જે બ્રેમર એ મિલર્સવેલે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ઇતિહાસના પ્રોફેસર એમેરિટસ છે. પણ એનાથી પણ મહત્વનું એ છે કે એમણે પોતાની આખી જિંદગી, એટલે કે આખું શૈક્ષણિક જીવન, 17મી સદીના પ્યુરિટનિઝમનો અભ્યાસ કરવામાં જ સમર્પિત કર્યો છે.
ઓકે.
પણ એમની સૌથી ખાસ વાત છે એમનો દ્રષ્ટિકોણ. એ રાજાઓ અને લડાઈઓના ઇતિહાસ પર બહુ ધ્યાન નથી આપતા.
તો પછી શેના પર?
એ લોકોની અંગત ડાયરીઓ, એમના પ્રેમપત્રો, ચર્ચમાં અપાતા ઉપદેશો, આવા મૂળભૂત દસ્તાવેજોનો અભ્યાસ કરે છે.
વાહ, એટલે એકદમ પાયામાંથી.
હા, આનાથી આપણને એ જાણવા મળે છે કે પ્યુરિટન્સ ખરેખર શું માનતા હતા, શું અનુભવતા હતા, એમના ડર શું હતા, સપના શું હતા. એટલે એમને એકપક્ષીય પાત્રો તરીકે નહીં પણ જીવંત મનુષ્યો તરીકે રજૂ કરે છે.
આ તો ખૂબ જ રસપ્રદ અભિગમ છે, ઇતિહાસને એકદમ વ્યક્તિગત સ્તરે સમજવાનો. તો પછી આ પુસ્તકનો કેન્દ્રીય તર્ક શું છે? બ્રેમર કઈ મુખ્ય વાત કહેવા માંગે છે?
એમનો મુખ્ય તર્ક એ છે કે પ્યુરિટનિઝમ કોઈ એક વિધ, આનંદ વિહોણી કે દમનકારી વિચારધારા નહોતી જેવું આપણે માનીએ છીએ.
જેવી આપણી છબી છે.
બરાબર. એના બદલે તે પ્રોટેસ્ટન્ટ ધર્મની અંદર એક ખૂબ જ ગતિશીલ, વૈવિધ્યસભર અને આંતરરાષ્ટ્રીય સુધારણા ચળવળ હતી. એમનો મુખ્ય હેતુ શું હતો? તો કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડને શુદ્ધ કરવું,
પ્યુરિફાઈ કરવું, એટલે જ પ્યુરિટન.
બિલકુલ. અને ઈશ્વર સાથે સીધો વ્યક્તિગત સંબંધ સ્થાપવો. એટલે આ પુસ્તક પ્યુરિટન્સ ખરેખર કોણ હતા એ સવાલનો જવાબ આપે છે અને પેલી કાળા કપડાવાળી છબીને તોડીને એક ઊંડું ચિત્ર રજૂ કરે છે.
સરસ. તો ચાલો એમની માન્યતાઓના મૂળમાં ઉતરીએ. સૌથી પહેલો અને પાયાનો સવાલ, આ પ્યુરિટન હતા કોણ? એમની કોઈ ચોક્કસ વ્યાખ્યા હતી?
ના. અને એ જ તો મજાની વાત છે. બ્રેમર કહે છે કે એમની કોઈ એક વ્યાખ્યા નથી. એવું નહોતું કે એમને પાસે કોઈ નિયમોની યાદી હોય.
તો પછી એમની ઓળખ શું હતી?
એમને કદાચ વધુ ઉત્સાહી પ્રકારના પ્રોટેસ્ટન્ટ કહી શકાય. એમની ઓળખ સિદ્ધાંતો કરતાં એમના જુસ્સા પર વધુ હતી. એમની તીવ્ર શ્રદ્ધા અને જીવનને ઈશ્વરની નજરથી જોવાની એમની રીત પર.
અને એમની કેટલીક ખાસ ધર્મશાસ્ત્રીય માન્યતાઓ પણ હતી, જેમ કે મેં પ્રીડેસ્ટિનેશન વિશે સાંભળ્યું છે. એ શું હતું? એ થોડું જટિલ લાગે છે.
હા, એ એમની એમ કહી શકાય કે સૌથી મૂળભૂત માન્યતા હતી. પ્રીડેસ્ટિનેશન એટલે એવી માન્યતા કે ઈશ્વરે સૃષ્ટિની શરૂઆતમાં જ નક્કી કરી લીધું છે કે કોને મુક્તિ મળશે અને કોને નહીં.
ઓકે. પણ જો બધું પહેલેથી જ નક્કી હોય તો પછી સારા કર્મો કરવાનું શું અર્થ? એનાથી તો નિષ્ક્રિયતા આવી જાય.
લાગે એવું, પણ થયું એનાથી બિલકુલ ઉલટું. આ વિચારે લોકોમાં નિષ્ક્રિયતા નહીં પણ તીવ્ર આત્મપરીક્ષણ અને ચિંતા જગાવી. લોકો સતત પોતાના જીવનમાં એવા સંકેતો શોધતા, ખબર છે?
કેવા સંકેતો?
એવા સંકેતો જેનાથી સાબિત થાય કે તેઓ ઈશ્વર દ્વારા પસંદ કરાયેલા, ચૂંટાયેલા લોકોમાંના એક છે. એક પ્રકારની સતત આધ્યાત્મિક બેચેની રહેતી.
સમજાયું. આ સિવાય બીજી કઈ મુખ્ય માન્યતા હતી?
બીજી મહત્વની માન્યતા હતી કોવેનન્ટ થિયોલોજી, એટલે કે કરારનો સિદ્ધાંત.
કરાર? કોની સાથે?
ઈશ્વર સાથે. એમ સમજો ને કે એક સોસાયટી ડીલ.
પ્યુરિટન્સ માનતા હતા કે ઈશ્વરે ફક્ત વ્યક્તિઓ સાથે જ નહીં પણ આખા સમુદાય સાથે કરાર કર્યો છે.
અને એ કરાર શું હતો?
કે જો તેઓ ઈશ્વરના નિયમો પ્રમાણે એક આદર્શ સમાજ બનાવશે તો ઈશ્વર તેમને આશીર્વાદ આપશે, પણ જો તેઓ નિષ્ફળ જશે તો આખા સમુદાયને સજા ભોગવવી પડશે. આ વિચારે જ તેમને એક સાથે બાંધી રાખ્યા હતા.
આ તો થઈ સમાજ સાથેના કરારની વાત, પણ વ્યક્તિગત સ્તરે શું? શ્રદ્ધાનો સૌથી મોટો પુરાવો શું ગણાતો હતો?
વ્યક્તિગત સ્તરે સૌથી મહત્વનો હતો કન્વર્ઝન એક્સપિરિયન્સ, એટલે કે પરિવર્તનનો અનુભવ.
એ કોઈ વિધિ હતી?
ના, એ કોઈ સામાન્ય વિધિ નહોતી. તે એક ઊંડો વ્યક્તિગત અને ભાવનાત્મક અનુભવ હતો, જેમાં વ્યક્તિને સાક્ષાત ઈશ્વરની કૃપાનો અનુભવ થાય. અને આ અનુભવ એટલો જરૂરી હતો કે ન્યૂ ઇંગ્લેન્ડમાં ચર્ચની સંપૂર્ણ સદસ્યતા માટે તમારે જાહેરમાં એનું વર્ણન કરવું પડતું.
આ ત્રણ મુખ્ય આધારસ્તંભ હતા: પ્રેડેસ્ટિનેશન, કોવેનન્ટ થિયોલોજી અને કન્વર્ઝન એક્સપિરિયન્સ. પણ આ વિચારો માત્ર ચર્ચ પૂરતા સીમિત નહોતા, ખરું ને?
બિલકુલ નહીં. આ માન્યતાઓ જે એન્જિન હતું જેણે તેમને ઇંગ્લેન્ડના રાજા અને ચર્ચ સામે સંઘર્ષ કરવા મજબૂર કર્યા.
ઇંગ્લેન્ડના તે સમયના માહોલમાં શું ચાલી રહ્યું હતું?
જુઓ, ઇંગ્લેન્ડમાં રાણી એલિઝાબેથ અને પછી રાજા જેમ્સ પ્રથમ અને ચાર્લ્સ પ્રથમના શાસનમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં સુધારાની ગતિ બહુ ધીમી હતી. પ્યુરિટન્સને લાગતું હતું કે ચર્ચ હજુ પણ કેથલિક પરંપરાઓથી ભરેલું છે, શુદ્ધ નથી.
અને જ્યારે તેમણે અવાજ ઉઠાવ્યો
ત્યારે તેમના પર દબાણ વધ્યું, તેમની ધાર્મિક સ્વતંત્રતા છીનવાઈ, એટલે એમની પાસે બે રસ્તા બચ્યા.
અને એ બે રસ્તા કયા હતા?
એક, જેઓ ઇંગ્લેન્ડમાં રહ્યા તેમણે લડીને વ્યવસ્થા બદલવાનો પ્રયાસ કર્યો, જેનું પરિણામ આવ્યું અંગ્રેજી ગૃહયુદ્ધ, જેને પ્યુરિટન ક્રાંતિ પણ કહેવાય છે.
અને બીજો રસ્તો?
લાગ્યું કે ઇંગ્લેન્ડમાં સુધારો શક્ય નથી, તેમણે એક નવી દુનિયામાં અમેરિકામાં પોતાની વ્યવસ્થા બનાવવાનું નક્કી કર્યું અને હજારો લોકોએ સ્થળાંતર કર્યું.
અને ત્યાં શરૂ થયો તેમનો પ્રખ્યાત અમેરિકન પ્રયોગ, અ સિટી અપોન અ હિલ. આ ખ્યાલ શું હતો?
આ ખ્યાલ તેમના નેતા જ્હોન વિન્થ્રોપે આપ્યો હતો, પહાડી પર વસેલું શહેર. એમનો હેતુ માત્ર પૈસા કમાવાનો નહોતો.
તો શું હતો?
બાઇબલની એમની સમજણ મુજબ એક આદર્શ ખ્રિસ્તી સમાજ બનાવવાનો હતો, એક એવો સમાજ જે એટલો સારો હોય કે આખી દુનિયા તેને એક ઉદાહરણ તરીકે જુએ.
એટલે એમના પર સફળ થવાનું અમછણ દબાણ હતું.
હા, બિલકુલ. કારણ કે તેઓ માનતા હતા કે જો તેઓ નિષ્ફળ ગયા તો તે માત્ર તેમની નિષ્ફળતા નહીં પણ ઈશ્વરની નિષ્ફળતા ગણાશે અને દુનિયાભરમાં તેમની મજાક ઉડશે.
પણ કોઈપણ આદર્શ સમાજ બનાવવાનો પ્રયાસ પડકારો વિનાનો નથી હોતો. આટલા બધા ઉત્સાહી લોકો એકસાથે હોય ત્યાં મતભેદ તો થવાના જ. આ પરફેક્ટ સમાજમાં તિરાડો કેવી રીતે પડવા લાગી?
અને એ તિરાડો દેખાતા બહુ વાર ન લાગી. સૌથી મોટો તણાવ હતો વ્યક્તિગત અંતરાત્મા અને સામુદાયિક વ્યવસ્થા વચ્ચે.
તે કેવી રીતે?
જો, એક તરફ તેઓ વ્યક્તિગત શ્રદ્ધા અને ઈશ્વર સાથેના સીધા સંબંધ પર ભાર મૂકતા હતા, પણ બીજી તરફ સામાજિક એકતા અને શિસ્ત જાળવવા માટે બધાએ અમુક નિયમોનું પાલન કરવું જરૂરી હતું.
એટલે વ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ સમાજના નિયમો.
બરાબર. અને આ તણાવ બે લોકોના કિસ્સામાં સ્પષ્ટપણે જોવા મળ્યો, રોજર વિલિયમ્સ અને એન હચિન્સન.
હા, આ બંને નામો પ્યુરિટન ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોજર વિલિયમ્સ સાથે શું થયું હતું?
રોજર વિલિયમ્સ એક પાદરી હતા, પણ એમના વિચારો સમય કરતા ઘણા આગળ હતા. તેમણે ચર્ચ અને રાજ્યના સંપૂર્ણ વિભાજનની વાત કરી.
એટલે કે ધર્મ અને રાજકારણ અલગ હોવા જોઈએ.
હા, તેઓ માનતા હતા કે સરકારને ધાર્મિક બાબતોમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. હવે આ વિચાર એ સમાજ માટે ખતરનાક હતો જેનો પાયો જજ, ધર્મ અને શાસનના મિશ્રણ પર હતો.
તો એમનું શું થયું?
આ ખતરનાક વિચારોને કારણે તેમણે મેસેચ્યુસેટ્સમાંથી દેશ નિકાલ કરવામાં આવ્યા.
અને એન હચિન્સનનો કિસ્સો તો એનાથી પણ વધુ ચર્ચાસ્પદ હતો, ખરું ને?
બિલકુલ. એન હચિન્સન એક ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રભાવશાળી મહિલા હતી. એમણે દાવો કર્યો કે એમને ઈશ્વર પાસેથી સીધું જ જ્ઞાન મળે છે.
ઓહ, આ તો મોટો દાવો કહેવાય.
હા, એકદમ વિસ્ફોટક. કારણ કે જો દરેક વ્યક્તિ ઈશ્વર સાથે સીધો સંવાદ કરી શકે તો પછી બાઇબલ, ચર્ચ અને પાદરીઓની સત્તાનું શું?
સમાજના નેતાઓને ડર લાગ્યો હશે.
ચોક્કસ. એમને ડર લાગ્યો કે આનાથી તો અરાજકતા ફેલાઈ જશે, એટલે એમના પર કેસ ચાલ્યો અને એમને પણ દેશ નિકાલ કરવામાં આવ્યા. આ બંને કિસ્સાઓ બતાવે છે કે એમના સમાજમાં અસંમતિ માટે બહુ ઓછી જગ્યા હતી.
અને આ બધા તણાવ, ડર અને અસુરક્ષાની ભાવનાનું સૌથી ભયાનક પરિણામ કદાચ સેલમ વિચ ટ્રાયલ્સમાં જોવા મળ્યું. એના વિશે બ્રેમર શું કહે છે?
બ્રેમર સ્પષ્ટ કરે છે કે સેલમની ઘટના કોઈ અચાનક થયેલો પાગલપણનો બનાવ ન હતો.
તો શું હતું?
તે વર્ષોથી ચાલી રહેલી ઊંડી સામાજિક, રાજકીય અને ધાર્મિક ચિંતાની દુઃખદ પરાકાષ્ઠા હતી. એ સમયે એમની કોલોની પર સંકટ હતા, પાક નિષ્ફળ જઈ રહ્યો હતો. એમને લાગતું હતું કે તેઓ પોતાનું દૈવી મિશન ગુમાવી રહ્યા છે.
એટલે એમને લાગ્યું કે શેતાન એમની વચ્ચે કામ કરી રહ્યો છે.
બરાબર. અને આ ભય અને પેરેનોયાના વાતાવરણમાં એમણે તર્ક અને ન્યાયને નેવે મૂકી દીધા. સેલેમની ઘટના એ વાતની ચેતવણી છે કે જ્યારે કોઈ સમુદાય અત્યંત ભયભીત થઈ જાય ત્યારે શું થઈ શકે છે.
આ આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે પ્યુરિટન્સ આપણી ધારણા કરતાં ઘણા વધારે જટિલ હતા. જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો તે શું હશે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે પ્યુરિટનિઝમ કોઈ એક વિચારધારા ન હતી, પણ એક વ્યાપક સ્પેક્ટ્રમ હતું.
એટલે કે એમનામાં પણ અલગ અલગ મંતવ્યો હતા.
હા, તીવ્ર મતભેદો હતા. ચર્ચનું શાસન કેવું હોવું જોઈએ, કોને મત આપવાનો અધિકાર હોવો જોઈએ, આવા ઘણા મુદ્દાઓ પર. એટલે આપણે એમને એક જ જૂથ તરીકે જોવાની ભૂલ ન કરવી જોઈએ.
બીજો સંદેશ કદાચ એ તણાવ છે જેની આપણે હમણાં જ વાત કરી.
હા, વ્યક્તિગત સ્વતંત્રતા અને સામુદાયિક સ્થિરતા વચ્ચેનું સંતુલન,
જે આજે પણ એટલો જ પ્રાસંગિક પ્રશ્ન છે.
બરાબર. એક સમાજ તેના નાગરિકોને કેટલી સ્વતંત્રતા આપી શકે અને વ્યવસ્થા જાળવવા માટે કેટલી એકરૂપતા જરૂરી છે. રોજર વિલિયમ્સ અને એન હચિન્સનના સંઘર્ષો આજે પણ આપણને આ સવાલ પૂછવા માટે મજબૂર કરે છે.
અને ત્રીજો સંદેશ, જે મારા માટે સૌથી આશ્ચર્યજનક છે, એ પેલી આનંદ વિહોણા કટ્ટરપંથીવાળી છબીને તોડવાનો છે. શું તેઓ ખરેખર એટલા નીરસ હતા?
એ જ તો સૌથી મોટી ગેરસમજ છે. બ્રેમર એમની ડાયરીઓ અને પત્રોમાંથી ઉદાહરણો આપે છે જે આખી છબીને તોડી પાડે છે.
જેમ કે
આપણને એવા પુરાવા મળે છે કે તેઓ રંગીન કપડાં પહેરતા હતા, સામાજિક મેળાવડામાં બિયર પણ પીતા હતા અને પોતાના જીવનસાથીઓને એવા પ્રેમપત્રો લખતા હતા જે કોઈ પણ રોમેન્ટિક કવિતાને ટક્કર મારે.
તો પછી આ આનંદ વિરોધી હોવાની વાત ક્યાંથી આવી?
વાત એમ છે કે એમનો વિરોધ આનંદ સામે નહોતો. એમનો વિરોધ એવા આનંદ સામે હતો જે તેમને ઈશ્વરથી દૂર લઈ જાય. તેઓ સંયમમાં માનતા હતા, અભાવમાં નહીં. આ તફાવત સમજવો ખૂબ જરૂરી છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં ઘર કરી જાય છે. ચાલો એવા કેટલાક યાદગાર અવતરણો કે વિચારો પર નજર કરીએ.
ચોક્કસ. પહેલો વિચાર તો એમની ઓળખ વિશે જ છે. બ્રેમર કહે છે, પ્યુરિટનિઝમને કડક સિદ્ધાંતોના સમૂહ તરીકે નહીં, પરંતુ વધુ ઉત્સાહી પ્રકારના પ્રોટેસ્ટન્ટની અભિવ્યક્તિ તરીકે શ્રેષ્ઠ રીતે સમજી શકાય છે. આ વાક્ય એમના જુસ્સા અને ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અને જ્હોન વિન્થ્રોપનું પેલું પહાડી પરના શહેરવાળું અવતરણ, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એક પહાડી પરના શહેર જેવા બનીશું. બધા લોકોની નજર આપણા પર છે.
જો આપણે આ કાર્યમાં આપણા ઈશ્વર સાથે ખોટું કરીશું તો આપણે દુનિયાભરમાં એક વાર્તા અને મજાક બની જઈશું.
આ વાક્યમાં કેટલી ઊંડી જવાબદારીની ભાવના છે.
સાચી વાત છે. અને એક ત્રીજો વિચાર જે મને બહુ ગમ્યો એ છે દુનિયામાં જીવવા પર. પ્યુરિટનનો ધ્યેય દુનિયાથી પીછેહટ કરવાનો ન હતો, પરંતુ તેમાં જોડાઈને તેને પવિત્રબાન કરવાનો હતો.
એટલે કે ભાગી જવાનું નહીં, પણ ભાગ લેવાનો.
બરાબર. તેમણે તેમના દુનિયવી કાર્યોને ઈશ્વરની સેવાના એક સ્વરૂપ તરીકે ખંત અને પ્રામાણિકતાથી કરવાના હતા. આ જ વિચારમાંથી પ્યુરિટન વર્ક એથિકનો જન્મ થયો.
આ બધી ઐતિહાસિક વાતો ખૂબ રસપ્રદ છે, પણ મારો સવાલ એ છે કે 400 વર્ષ જૂની આ ચળવળમાંથી આજના સામાન્ય માણસે શું શીખવાનું છે?
મને લાગે છે કે તેની પ્રાસંગિકતા ખૂબ જ ઊંડી છે. પહેલું તો અમેરિકન સંસ્કૃતિ અને રાજકારણને સમજવા માટે પ્યુરિટન્સને સમજવા અનિવાર્ય છે.
કેવી રીતે?
પેલો અમેરિકન એક્સેપ્શનલિઝમનો વિચાર છે ને, કે અમેરિકા દુનિયામાં એક વિશેષ સ્થાન ધરાવે છે.
હા,
એ સીધો પહાડી પરના શહેરના ખ્યાલમાંથી આવે છે. આજે પણ અમેરિકન રાજકારણમાં જે નૈતિક ભાષાનો ઉપયોગ થાય છે તેના મૂળ તમને પ્યુરિટન ઉપદેશોમાં મળશે.
અને સેલમવિચ ટ્રાયલ્સમાંથી પણ કોઈ બોધપાઠ લઈ શકાય?
ચોક્કસપણે. સેલમની ઘટના એ વાતની એક શક્તિશાળી ચેતવણી છે કે જ્યારે સમાજમાં ડર અને ધ્રુવીકરણ ફેલાય છે અને જ્યારે કોઈ એક જૂથ પોતાને સંપૂર્ણપણે સાચું માની લે છે ત્યારે શું થઈ શકે છે.
આ પાઠ આજે પણ એટલો જ મહત્વપૂર્ણ છે.
યોગદાન આપવાનો એક માર્ગ છે,
એટલે કે કામને એક ઊંચો અર્થ આપવો.
બરાબર. આપણા કામને પ્રામાણિકતા અને શ્રેષ્ઠતાથી કરવું એ પોતે જ એક આધ્યાત્મિક કાર્ય બની શકે છે. આ વિચાર આધુનિક વર્ક લાઇફમાં અર્થ શોધવા માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે.
તો આ સમગ્ર ચર્ચાના અંતે તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો અને મૂલ્યવાન પાઠ કયો છે?
મારા માટે સૌથી મોટો પાઠ એ છે કે ઇતિહાસ ક્યારે બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતો. ઐતિહાસિક વાસ્તવિકતા હંમેશા આપણી ધારણાઓ કરતાં વધુ જટિલ, સૂક્ષ્મ અને માનવીય હોય છે.
એટલે કે પ્યુરિટન્સ રાક્ષસો પણ ન હતા અને દેવદૂત પણ ન હતા.
બિલકુલ. તેઓ આપણા જેવા જ લોકો હતા, જેઓ પોતાના આદર્શો માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ભૂલો કરી રહ્યા હતા અને એક બહેતર દુનિયા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એમના સંઘર્ષો આધુનિક વિશ્વના તાણાવાણામાં ઊંડે સુધી વણાયેલા છે.
અને મારા માટે આ ચર્ચામાંથી મુખ્ય શીખ એ છે કે પ્યુરિટન વારસો એ તણાવનો વારસો છે. સમુદાય અને વ્યક્તિ વચ્ચે, આદર્શવાદ અને વાસ્તવિકતા વચ્ચે, અને સૌથી આશ્ચર્યજનક રીતે અસહિષ્ણુતા અને સ્વતંત્રતાના બીજ વચ્ચે.
આ ખૂબ જ રસપ્રદ મુદ્દો છે.
તેમણે જે સમાજ એકરૂપતા માટે બનાવ્યો હતો તેમાંથી જ અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતાના સૌથી મોટા હિમાયતીઓ પેદા થયા. એમની ગાથા આપણને યાદ અપાવે છે કે આપણો ઇતિહાસ સમજવો એ વર્તમાનના પડકારોને સમજવા માટે કેટલું જરૂરી છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.